આજે આપણે જે પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ અમેરિકન સાહિત્યની એક એવી કૃતિ છે જે તમને અંદરથી ખરેખર હલાવી નાખે. મારું મનપસંદ એડવર્ડ પી જોન્સનું પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પુસ્તક ધ નોન વર્લ્ડ. આ માત્ર કોઈ ઐતિહાસિક વાર્તા નથી, પણ એનાથી ઘણું વધારે છે.
બિલકુલ, આ માનવ મનોવિજ્ઞાન અને નૈતિકતાના ઊંડાણમાં એક સફર જેવી છે, અને આ સફરની શરૂઆત જ એક એવા વિચારથી થાય છે જે આપણને ચોંકાવી દે છે.
હા, અને એ વિચાર જ આખા પુસ્તકનો પાયો છે. આપણે ઇતિહાસને હંમેશા શ્વેત માલિકો અને અશ્વેત ગુલામોના એક સરળ દ્વંદ્વમાં જોયો છે,
પણ આ પુસ્તક એક એવા સત્ય પર આધારિત છે જેની ભાગ્યે જ ચર્ચા થાય છે કે ગૃહયુદ્ધ પહેલાંના અમેરિકામાં અમુક મુક્ત થયેલા અશ્વેત લોકો પોતે પણ ગુલામોના માલિક હતા.
અને આ જ વાત મને સૌથી વધુ અકળાવે છે. અહીંથી જ લેખક આપણને એક મૂળભૂત અને સાચું કહું તો અસ્વસ્થ કરી દેનારો સવાલ પૂછે છે.
કયો સવાલ?
કે જ્યારે વર્ષોથી શોષણ સહન કરનાર વ્યક્તિ પોતે જ શોષક બની જાય ત્યારે એની માનવતાનું શું થાય છે? આ સવાલના જવાબની શોધ એટલે ધ નોન વર્લ્ડ.
અનેક પ્રદેશ મેન્ચેસ્ટર કાઉન્ટીમાં વાર્તાનો આરંભ જ હેનરી ટાઉનસેન્ડના મૃત્યુથી થાય છે.
એ જ હેનરી જે પોતે ગુલામ તરીકે જન્મ્યો હતો.
હા, જેણે મહેનત કરીને પોતાની આઝાદી ખરીદી અને પછી ધીમે ધીમે 33 ગુલામોનો માલિક બન્યો.
માત્ર 31 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થાય છે.
બરાબર. અને એના અકાળે મૃત્યુ થતાં તેણે જે એક જાણીતી દુનિયા બનાવી હતી એ જાણે પત્તાના મહેલની જેમ તૂટવા લાગે છે.
તો ચાલો હેનરીના પાત્રને જરા નજીકથી સમજીએ, કારણ કે એ જ તો આખી વાર્તાનું કેન્દ્ર છે. એક ભૂતપૂર્વ ગુલામ આખરે ગુલામોનો માલિક શા માટે બનવા માંગે? શું એ સત્તાનો નશો હતો? કે પછી એ જ વ્યવસ્થામાં સફળ થવાની કોઈ મજબૂરી જેણે તેને પૂતે કચડ્યો હતો?
આ ખૂબ જ જટિલ પ્રશ્ન છે, અને લેખકે એનો જવાબ પણ એટલી જ જટિલતાથી આપ્યો છે. હેનરી કોઈ જન્મજાત ખલનાયક નહોતો.
બરાબર.
આમ જુઓ તો એની પ્રેરણા એના ભૂતપૂર્વ માલિક વિલિયમ રોબિન્સ હતા. રોબિન્સ એ કાઉન્ટીનો સૌથી શક્તિશાળી શ્વેત ગુલામ માલિક હતો.
હેનરીનો માર્ગદર્શક.
હા, હેનરીએ રોબિન્સ પાસેથી માત્ર જૂતા બનાવતા જ નહોતું શીખ્યું, પણ સફળતાની વ્યાખ્યા પણ તેની પાસેથી જ શીખી હતી. એ સમાજમાં સફળતાનો અર્થ જ હતો જમીન અને લોકો પર માલિકી.
ઓહ, એટલે કે હેનરીએ ગુલામીની વ્યવસ્થાને નફરત કરવાને બદલે એ વ્યવસ્થામાં જ ટોચ પર પહોંચવાનું સપનું જોયું.
બિલકુલ.
એ સિસ્ટમને તોડવાનો તો માંગતો, પણ એ સિસ્ટમનો રાજા બનવા માંગતો હતો.
બરાબર. અને પાછો એ પોતાને એક દયાળુ માલિક માનતો હતો. એ માનતો હતો કે હું બીજા શ્વેત માલિકો કરતા સારો છું. પણ અહીં જ લેખક આપણી સામે એક કડવું સત્ય મૂકે છે.
કયું સત્ય?
કે કોઈ પણ મનુષ્ય બીજા મનુષ્યનો દયાળુ માલિક કેવી રીતે હોઈ શકે? માલિકીનું કૃત્ય જ પોતે એટલું હિંસક અને અમાનવીય છે કે એમાં દયાને કોઈ સ્થાન જ નથી. હેનરીની આખી દુનિયા આ જ આત્મછળના પર ટકેલી હતી.
અને એના મૃત્યુ પછી આ આત્મછળનાનો પરપોટો ફૂટી જાય છે, ખરું ને? કારણ કે એની વિધવા પત્ની કેલેડોનિયા હવે આ સામ્રાજ્યની માલિક બને છે.
હા, પણ એ આ વાસ્તવિકતા માટે બિલકુલ તૈયાર ન હતી.
પણ શું તે ખરેખર એટલી અજાણન હતી, કે પછી તે આસપાસના અન્યાયને નજરઅંદાજ કરવાનું પસંદ કરતી હતી? કારણ કે એ વ્યવસ્થાનો ફાયદો તો એને પણ મળી રહ્યો હતો.
કેલેડોનિયાનું પાત્ર આમ જુઓ તો એ વ્યવસ્થામાં સ્ત્રીઓની સ્થિતિનું દર્પણ છે. તે શોક અને અજ્ઞાનતાના કોચલામાં જીવતી હતી. હેનરીએ તેને વાસ્તવિક દુનિયાની ક્રૂરતાથી દૂર રાખી હતી,
એક પ્રકારની સુરક્ષિત દુનિયામાં.
હા, પણ તેના મૃત્યુ પછી જ્યારે સત્તાની લગામ એના હાથમાં આવે છે ત્યારે તેને ધીમે ધીમે સમજાય છે કે આ દુનિયા કેટલી ખોખલી અને ભયાનક છે.
પણ એ કંઈ કરી શકતી નથી.
ના, તે અન્યાય જુએ છે, પણ તેને રોકવાની હિંમત કે સમજણ તેનામાં નથી. તેની નિષ્ક્રિયતા પણ એ વ્યવસ્થાને ટકાવી રાખવામાં મદદ કરે છે.
અને આ તૂટતી વ્યવસ્થામાં જે પાત્ર સૌથી વધુ સંઘર્ષ કરતું દેખાય છે એ છે મોસેસ, હેનરીનો પહેલો ગુલામ. એની અંદર શું ચાલતું હશે?
મોસેસ આ વાર્તાનો નૈતિક ધબકાર છે. તેની અંદર વફાદારી અને આઝાદીની ઝંખના વચ્ચે સતત એક યુદ્ધ ચાલતું રહે છે. દરનો વિદ્રોહ જાગે છે
અને તે ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે.
હા, અને દરેક પ્રયાસ પછી તેને જે ક્રૂર સજા મળે છે તે પેલા દયાળુ માલિકના ભ્રમને તોડીને ચકનાચૂર કરી દે છે. તે સાબિત કરે છે કે જ્યારે વ્યવસ્થા પર સંકટ આવે છે ત્યારે તે પોતાનું સૌથી હિંસક સ્વરૂપ ધારણ કરે છે.
આખી વાર્તામાં જે પાત્રો મને સૌથી વધુ હચમચાવી ગયા એ તો હેનરીના પોતાના માતા પિતા હતા, ઓગસ્ટસ અને મિલ્ડ્રેડ.
અરે, એમની વાત જ અલગ છે.
એક તરફ દીકરો સફળતાના શિખરે છે, સમાજમાં માનપાન મેળવી રહ્યો છે, અને બીજી તરફ મા બાપ એની સંપત્તિને અડવાનો પણ ઇનકાર કરે છે. આ કેવો સંઘર્ષ હશે!
તેઓ આ વાર્તાનું નૈતિક હોકાયંત્ર છે. તેમણે ગુલામીની ભયાનકતા જાતે અનુભવી હતી. પોતાના દીકરાને આઝાદ કરાવવા માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું.
અને જ્યારે એ જ દીકરો
જ્યારે એ જ દીકરો બીજાને ગુલામ બનાવે છે ત્યારે તેમનું હૃદય વલોવાઈ જાય છે. તેઓ હેનરીના ઘરે પગ પણ નથી મૂકતા. તેમનો આ અસ્વીકાર એ વાતનું પ્રતીક છે કે કેટલાક નૈતિક સમાધાન ક્યારે ન કરી શકાય.
એટલે કે ગુલામી હંમેશા ખોટી છે, પછી ભલે માલિક શ્વેત હોય કે અશ્વેત.
બસ એ જ વાત, તેઓ એ સત્યને વળગી રહે છે.
તો એક તરફ તેના માતા પિતા છે જે નૈતિકતાને વળગી રહે છે, અને બીજી તરફ છે વિલિયમ રોબિન્સ જેણે હેનરીને આ રસ્તો બતાવ્યો. એ પાત્ર શું દર્શાવે છે?
વિલિયમ રોબિન્સ જેવા લોકો જ એ વિચારધારાના ઘડવૈયા હતા જેણે આખી ગુલામી પ્રથાને સાચી અને કુદરતી ઠેરવી હતી. તે અત્યંત બુદ્ધિશાળી પણ ક્રૂર વ્યક્તિ છે.
એ ગુલામીને ઈશ્વરની વ્યવસ્થા માને છે.
હા, અને તે હેનરીની સફળતા પર ગર્વ અનુભવે છે કારણ કે તે હેનરીને પોતાની રચના માને છે. તે વિચારે છે, જુઓ, મેં એક ગુલામને પણ માલિક બનતા શીખવ્યો. આ તેના માટે તેની વિચારધારાની જીત છે.
અને આ બધાની વચ્ચે એક પાત્ર છે, શેરીફ જોન સ્કિફિંગ્ટન, જે કાયદાનો રક્ષક છે, પણ તે પોતે જ આ કાયદાની નૈતિકતા પર શંકા કરવા લાગે છે. નહીં,
બરાબર. સ્કિફિંગ્ટન એવા સારા માણસનું પ્રતીક છે જે એક ખરાબ વ્યવસ્થામાં ફસાઈ ગયો છે. એનું કામ ભાગી ગયેલા ગુલામોને પકડી અને પાછા લાવવાનું છે.
પણ જેમ જેમ એ આ વ્યવસ્થાની ક્રૂરતાને નજીકથી જુએ છે, તેમ તેમ તેનો આત્મા ડંખવા લાગે છે. તે એક એવા કાયદાનું રક્ષણ કરી રહ્યો છે જે તેને પોતાને અનૈતિક લાગે છે. એનું પાત્ર એ દર્શાવે છે કે જ્યારે વ્યવસ્થા જ ભ્રષ્ટ હોય ત્યારે વ્યક્તિગત પ્રામાણિકતા જાળવવી લગભગ અશક્ય બની જાય છે.
આપણે પાત્રો અને તેમના સંઘર્ષોની વાત કરી, પણ જે રીતે આ વાર્તા કહેવામાં આવી છે એ શૈલી પણ એટલી જ અસાધારણ છે. આ વાર્તા કોઈ ટ્રેનની જેમ સીધી પાટા પર નથી ચાલતી.
હા, અને એ માત્ર એક લેખન શૈલીની કરામત નથી. લેખકે આ કથાને સ્મૃતિની જેમ ગૂંથી છે.
સ્મૃતિની જેમ એટલે?
એટલે કે જેમ આપણું મગજ કામ કરે છે, એક ક્ષણે વર્તમાનમાં તો બીજી જ ક્ષણે કોઈ જૂની યાદમાં, અને પછી અચાનક ભવિષ્યની ચિંતામાં. લેખક આપણને હેનરીના મૃત્યુની ઘટનાને કેન્દ્રમાં રાખીને સમયમાં આગળ પાછળ લઈ જાય છે.
રસપ્રદ, કારણ કે ગુલામીનો આઘાત એટલે કે ટ્રોમા પણ આ રીતે જ કામ કરે છે. એ સીધી રેખામાં નથી હોતો, એ વારંવાર ભૂતકાળમાંથી પાછો આવીને તમને પરેશાન કરે છે.
અને આ શૈલીની સૌથી પ્રભાવશાળી વાત એ છે કે લેખક આપણને વારંવાર ભવિષ્યમાં ડોકિયું કરાવે છે. તે આપણને કહી દે છે કે અમુક પાત્રોનું 20 વર્ષ પછી શું થશે, આનાથી વાર્તા પર શું અસર પડે છે.
આનાથી વાર્તામાં એક પ્રકારની કરુણા અને ઐતિહાસિક અનિવાર્યતાનો ભાવ ઉમેરાય છે. કથાકાર જાણે ઈશ્વરની જેમ બધું જ જાણે છે,
ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય.
હા, જ્યારે આપણને પહેલેથી જ ખબર પડી જાય છે કે હેનરી ટાઉન્સેનની આટલી મહેનતથી બનાવેલી મિલકત અને વારસો અંતે ધૂળમાં મળી જવાનો છે, ત્યારે તેની મહત્વાકાંક્ષા અને સંઘર્ષ વધુ નિરર્થક અને દુઃખદ લાગે છે.
એટલે આપણને સમજાય છે કે આ પાત્રો એક એવી ઐતિહાસિક લહેરના ભાગ છે જેના પર તેમનો કોઈ કાબુ નથી.
બિલકુલ.
લેખકે કેટલાક પ્રતીકોનો પણ સુંદર ઉપયોગ કર્યો છે. મને યાદ છે, નકશા અને જૂતા.
બરાબર. વિલિયમ રોબિન્સને પોતાની જાણીતી દુનિયાનો નકશો બનાવવાનો શોખ છે. આ માત્ર એક શોખ નથી પણ
નિયંત્રણની ઈચ્છાનું પ્રતીક છે.
હા, પોતાની જમીન અને તેના પર રહેતા લોકો પર સંપૂર્ણ નિયંત્રણની ઈચ્છા.
અને જૂતા તો દરજ્જા અને આઝાદીનું પ્રતીક છે.
હા, હેનરી પોતે જૂતા બનાવનાર તરીકે પોતાની આઝાદી કમાય છે.
હા, એ સમાજમાં જેની પાસે જૂતા છે તે શક્તિશાળી છે, અને જે ઉઘાડા પગે છે તે ગુલામ.
આ નાની નાની વિગતો દ્વારા લેખકે આખા સમાજની રચનાને આપણી આંખ સામે જીવંત કરી દીધી છે.
આપણે પાત્રો, કથાની શૈલી અને પ્રતીકોની વાત કરી, પણ આ બધું ભેગું મળીને આપણને શું કહેવા માંગે છે? આટલી જટિલ અને અસ્વસ્થ કરી દેનારી વાર્તામાંથી આપણે શું શીખી શકીએ?
મને લાગે છે કે આ પુસ્તકનો સૌથી મોટો અને કાયમ યાદ રહી જાય એવો સબક એ છે કે અમર્યાદિત સત્તા કેવી રીતે સારામાં સારા માણસને પણ અંદરથી ખોખલો કરી શકે છે.
જેમ હેનરી સાથે થયું.
હા, એ કોઈ રાક્ષસ નહોતો, પણ જ્યારે તમે બીજા માણસની જિંદગી મરણના માલિક બની જાઓ છો ત્યારે તમારી નૈતિકતાનો હુકાયંત્ર જ તૂટી જાય છે. અને આ માત્ર ગુલામીની વાત નથી.
ના, આ તો આજે પણ લાગુ પડે છે.
હા, આજે પણ કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે કોઈને સંપૂર્ણ સત્તા મળે છે ત્યારે આવું જ જોખમ ઊભું થાય છે.
અને ત્યાં પણ ને પીડિત અને અપરાધીની સરળ વ્યાખ્યા ઉપર ફરીથી વિચારવા મજબૂર કરે છે. આ વાર્તા બતાવે છે કે આ રેખાઓ કેટલી ધૂંધળી હોઈ શકે છે.
સાચી વાત. અને તે સ્વતંત્રતાના સાચા અર્થ પર પણ સવાલ ઉઠાવે છે. હેનરી કાયદેસર રીતે મુક્ત હતો, પણ શું તે ખરેખર આઝાદ હતો?
માનસિક રીતે.
હા, જ્યારે તેની સફળતા અને ઓળખની વ્યાખ્યા તેના ભૂતપૂર્વ માલિક જેવી જ હોય તો શું તે માનસિક રીતે ગુલામ જ ન કહેવાય? આ પુસ્તક આપણને સમજાવે છે કે સાચી સ્વતંત્રતા માત્ર કાગળ પર નથી હોતી,
એ વિચાર અને આત્માની મુક્તિમાં હોય છે.
બરાબર.
સાચું કહું તો આ પુસ્તક વાંચ્યા પછી મનમાં એક ઊંડી ઉદાસી અને અસ્વસ્થતા રહી જાય છે. તે સરળ જવાબો નથી આપતું,
કારણ કે તે ઇતિહાસની આપણી કાળાધોળાની સમજને પડકારે છે. તે આપણને અરીસો બતાવીને પૂછે છે, જો તમે તે સમય અને તે જગ્યાએ હોત તો તમે શું કર્યું હોત?
બહુ અઘરો સવાલ છે.
શું તમે હેનરીની જેમ વ્યવસ્થાનો ભાગ બન્યા હોત કે તેના માતા પિતાની જેમ તેનો વિરોધ કર્યો હોત? આ સવાલનો કોઈ સરળ જવાબ નથી, અને એ જ આ નવલકથાની તાકાત છે.
આખરે તે એ વાત પર ભાર મૂકે છે કે ગુલામી જેવી અમાનવીય પ્રથાએ માત્ર ગુલામોને જ નહીં પરંતુ માલિકો સહિત સમગ્ર સમાજને ગંભીર અને ઊંડા મનોવૈજ્ઞાનિક ઘા આપ્યા.
એવા ઘા જે સદીઓ પછી પણ રૂઝાયા નથી અને જેના પડગા આજે પણ સમાજમાં સંભળાય છે. ધ નોન વર્લ્ડ આપણને ઇતિહાસના એવા અપ્રિય સત્યોનો સામનો કરવાની હિંમત આપે છે જે આપણે સગવડપૂર્વક ભૂલી જવા માંગીએ છીએ.
તે યાદ અપાવે છે કે સત્તાની વ્યવસ્થાઓ આપણી નૈતિક પસંદગીઓને કેવી રીતે આકાર આપે છે,
અને એવા સંજોગોમાં પોતાની માનવતા જાળવી રાખવી કેટલી મુશ્કેલ છતાં કેટલી અનિવાર્ય છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.